ओम शांति। गुड मॉर्निंग। 9 अगस्त 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य से मीठा बारको, आ पुरुषोत्तम संगम युग कल्याणकारी युग छे। आमाज भंतर थी तमारे श्री कृष्ण पुरी ना मालिक बनवानु छे। मीठा बारको, आ पुरुषोत्तम संगम युग कल्याणकारी युग छे। आमाज भणतर थी तमारे श्री कृष्णपुरी ना मालिक बनवानू छे। प्रश्न छे, बाप माता उपर ज्ञान नो कलश केम राखे छे? कयो एक रिवाज भारत मां चाले छे? उत्तर छे, पवित्रता नी राखड़ी बांधी बधाने पतित थी पावन बनावा माटे बाप माता उपर ज्ञान नो कलश राखे छे। रक्षाबंधनों पण भारतमां ज रिवाज छे। बहेन भाईने राखड़ी बांधे छे, आ पवित्रतानी निशानी छे। बाप कहे छे, बाळको तमे मामे कम याद करो तो पावन बनी पावन दुनियाना मालिक बनी जशो। गीत छे, भोलेनाथ से निराला कोई और नहीं। ओम शांति। आ छे भोळानाथनी महिमा, जेमना माटे कहे छे आपवा वाळा छे। आप बाळको जाणो छो, श्री लक्ष्मी नारायणने आ राज्य भाग्य कोणे आप्युं? जरूर भगवाने आप्युं हशे, कारण के स्वर्गनी स्थापना तो एज करे छे। स्वर्गनी बादशाही भोळानाथे जेम लक्ष्मी नारायणने आपी तेमज श्री कृष्णने आपी। राधा कृष्ण अथवा लक्ष्मी नारायणनी वात तो एक ज छे, परंतु राजधानी नथी। તેમને પરમપિતા પરમાત્મા સિવાય કોઈ રાજ્ય આપી ન શકે। તેમનો જન્મ સ્વર્ગમાં જ કહેવાશે, આ આપ બાળકો જ જાણો છો। આપ બાળકો જ જન્માષ્ટમી પર સમજાવશો। શ્રી કૃષ્ણની જન્માષ્ટમી છે તો રાધાની પણ હોવી જોઈએ, કારણ કે બંને સ્વર્ગના વાસી હતા। રાધા કૃષ્ણ જ સ્વયંવર પછી લક્ષ્મી નારાયણ બને છે। મુખ્ય વાત છે, તેમને આ રાજ્ય કોણે આપ્યું? આ રાજ્યો ક્યારે અને કોણે શીખવાડ્યો? સ્વર્ગમાં તો નહીં શીખવાડ્યો હોય, સતયુગમાં તો એ છે જ ઉત્તમ પુરુષ। કળિયુગમાં પછી હોય છે સતયુગ, તો જરૂર કળિયુગના અંતમાં રાજયોગ શીખ્યા હશે, જે પછી નવા જન્મમાં રાજાઈ પ્રાપ્ત કરી જૂની દુનિયાથી નવી પાવન દુનિયા બને છે। જરૂર પતિત પાવન જ આવ્યા હશે। હવે સંગમ પર કયો ધર્મ હોય છે આ કોઈને ખબર નથી। જૂની દુનિયા અને નવી દુનિયાનો આ છે પુરુષોત્તમ સંગમ યુગ, જે ગવાયેલું છે। આ લક્ષ્મીનારાયણ છે નવી દુનિયાના માલિક। તેમના આત્માને પહેલાના જન્મમાં પરમપિતા પરમાત્માએ રાજયોગ શીખવાડ્યો, જે પુરુષાર્થથી પ્રલબ્ધ ફરીથી નવા જન્મમાં મળે છે। આનું નામ જ છે કલ્યાણકારી પુરુષોત્તમ સંગમ યુગ। જરૂર અનેક જન્મોના અંતના જન્મમાં જ તેમને કોઈએ રાજયોગ શીખવાડ્યો હશે। કળિયુગમાં છે અનેક ધર્મ, સતયુગમાં હતો એક દેવી દેવતા ધર્મ। સંગમ પર કયો ધર્મ છે જેનાથી આ પુરુષાર્થ કરી રાજયોગ શીખ્યા અને સતયુગમાં પ્રલબ્ધ ભોગવી? સમજાય છે, સંગમ યુગ પર બ્રહ્મા બાપ દ્વારા બ્રાહ્મણ જન્મ્યા। ચિત્રમાં પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના કૃષ્ણપુરીને। વિષ્ણુપુરી અથવા નારાયણપુરી કહો, વાત તો એક જ છે। હમણાં તમે જાણો છો આપણે કૃષ્ણપુરીના માલિક બનીએ છીએ। આ ભણતરથી અને પાવન બનવાથી શિવ ભગવાન ઉવાચ છે ને, શ્રી કૃષ્ણનો આત્મા જ અનેક જન્મોના અંતના જન્મમાં ફરી આ બને છે। 84 જન્મ લે છે ને, આ છે 84મો જન્મ। આમનો નામ જ પછી બ્રહ્મા રાખે છે, આમનું જ પછી બ્રહ્મા નામ રાખે છે, નહીં તો પછી બ્રહ્મા ક્યાંથી આવ્યા? ઈશ્વરે રચના રચી તો બ્રહ્મા વિષ્ણુ શંકર ક્યાંથી આવ્યા? કેવી રીતે આવ્યા, શું છો મંત્ર કર્યો જેનાથી જન્મ થયો. બાપ જ તેમની હિસ્ટ્રી બતાવે છે. એડોપ્ટ કરાય છે તો નામ બદલે છે. બ્રહ્મા નામ તો નહોતું ને, કહે છે અનેક જન્મોના અંતમાં તો જરૂર પતિત મનુષ્ય થયા. બ્રહ્મા ક્યાંથી આવ્યા કોઈને પણ ખબર નથી. અનેક જન્મોના અંતનો જન્મ કોનો થયો એ તો લક્ષ્મીનારાયણે જ અનેક જન્મ લીધા છે. નામ રૂપ દેશ કાળ બદલાતા જાય છે. શ્રીકૃષ્ણના ચિત્રમાં 84 જન્મોની કહાણી ક્લિયર અર્થાત સ્પષ્ટ લખેલી છે. જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણના ચિત્ર પર ખૂબ વહેંચાતા હશે, કારણ કે શ્રીકૃષ્ણના મંદિરમાં તો બધા જશે ને, રાધા કૃષ્ણના મંદિરમાં જ જાય છે. શ્રીકૃષ્ણની સાથે રાધા જરૂર હશે. રાધા કૃષ્ણ પ્રિન્સ પ્રિન્સેજ લક્ષ્મીનારાયણ મહારાજા મહારાણી બને છે. તેમણે 84 જન્મ લીધા, પછી અંતના જન્મમાં બ્રહ્મા સરસ્વતી બન્યા. અનેક જન્મોના અંતમાં બાપે પ્રવેશ કર્યો અને તેમને જ કહે છે, તમે પોતાના જન્મને નથી જાણતા. તમે પહેલા જન્મમાં લક્ષ્મીનારાયણ હતા, પછી આ જન્મ લીધો. તેઓએ અર્જુનનું નામ કહી દીધું છે. અર્જુનને રાજયોગ શીખવાડ્યો, અર્જુનને અલગ કરી દીધો છે, પરંતુ તેમનું નામ અર્જુન નથી. બ્રહ્માનું જીવન ચરિત્ર જોઈએ ને, પરંતુ બ્રહ્મા અને બ્રાહ્મણોનું વર્ણન ક્યાંય પણ નથી. આ વાતો બાપ જ સમજાવે છે. બધા બાળકો સાંભળશે, પછી બાળકો બીજાઓને સમજાવશે. કથા સાંભળીને પછી બીજાઓને બેસીને સંભળાવે છે. તમે પણ સાંભળો છો, પછી સંભળાવો છો. આ છે પુરુષોત્તમ સંગમ યુગ, લીપ યુગ, એક્સ્ટ્રા યુગ. પુરુષોત્તમ મહિનો આવે છે તો 13 મહિના થઈ જાય છે. આ સંગમયુગના તહેવાર જ દર વર્ષે મનાવે છે. આ પુરુષોત્તમ સંગમ યુગની કોઈને ખબર નથી. આ સંગમયુગ પર જ બાપ આવીને પવિત્ર બનાવવાની પ્રતિજ્ઞા કરાવે છે. પતિત દુનિયાથી પાવન દુનિયાની સ્થાપના કરાવે છે. રક્ષાબંધનનો પણ ભારતમાં જ રિવાજ છે. બહેન ભાઈને રાખડી બાંધે છે, પરંતુ તે કુમારી પણ પછી અપવિત્ર બની જાય છે. હમણાં બાપે આપ માતા ઉપર જ્ઞાનનો કળશ રાખ્યો છે. જે બ્રહ્મા કુમાર બ્રહ્મા કુમારીઓ પવિત્રતાની પ્રતિજ્ઞા કરાવવાની રાખડી બાંધે છે, બાપ કહે છે, મામે કમ યાદ કરો તો તમે પાવન બની પાવન દુનિયાના માલિક બની જશો. બાકી કોઈ રાખડી વગેરે બાંધવાની જરૂર નથી. આ સમજાવાય છે. જેમ સાધુ સંન્યાસી લોકો દાન માંગે છે, કોઈ કહે છે ક્રોધનો દાન આપો, કોઈ કહે છે કાંદા ન ખાઓ. જે પોતે નથી ખાતા તે દાન લેતા હશે. આ બધાથી ભારે અર્થાત ઊંચી પ્રતિજ્ઞા તો બેહદના બાપ કરાવે છે. તમે પાવન બનવા ઈચ્છો છો તો પતિત પાવન બાપને યાદ કરો. દ્વાપરથી લઈને તમે પતિત બનતા આવ્યા છો. હવે આખી દુનિયા પાવન જોઈએ, એ તો બાપ જ બનાવી શકે છે. સર્વના ગતિ સદગતિ દાતા કોઈ મનુષ્ય હોઈ ન શકે. બાપ જ પાવન બનવાની પ્રતિજ્ઞા કરાવે છે. ભારત પાવન સ્વર્ગ હતું ને, પતિત પાવન એ પરમપિતા પરમાત્મા જ છે. શ્રી કૃષ્ણને પતિત પાવન નહીં કહેવાશે. તેમનો તો જન્મ થાય છે, તેમના તો મા બાપ પણ દેખાડે છે. એક શિવનો જ અલૌકિક જન્મ છે. એ સ્વયં જ પોતાનો પરિચય આપે છે કે હું સાધારણ તનમાં પ્રવેશ કરું છું. શરીરનો આધાર જરૂર લેવો પડે. હું જ્ઞાનનો સાગર, પતિત પાવન, રાજયોગ શીખવાડવા વાળો છું, બાપ જ સ્વર્ગના રચયિતા છે અને નર્કનો વિનાશ કરાવે છે. જ્યારે સ્વર્ગ છે તો નર્ક નથી. હમણાં પુરુ રૌરવ નર્ક છે, જ્યારે બિલકુલ તમો પ્રધાન નર્ક બને છે ત્યારે જ બાપ આવીને સત્તો પ્રધાન સ્વર્ગ બનાવે છે. 100% પતિતથી 100% પાવન બનાવે છે. પહેલો જન્મ જરૂર સત્તો પ્રધાન જ મળશે. બાળકોએ વિચારસાગર મંથન કરી ભાષણ કરવાનું છે, સમજાવવાનું, પછી દરેકનું અલગ અલગ હશે. બાપ પણ આજે એક વાત, કાલે પછી બીજી વાત સમજાવશે. એક જેવું સમજાવવાનું તો હોઈ ન શકે. સમજો, ટેપથી કોઈ એક્યુરેટ સાંભળે પણ, પરંતુ પછી એક્યુરેટ સંભળાવી નહીં શકે. ફરક જરૂર પડે છે. બાપ જે સંભળાવે છે, તમે જાણો છો, ડ્રામામાં બધું નોંધ છે. શબ્દ બાય શબ્દ જે કલ્પ પહેલા સંભળાવ્યું હતું તે પછી આજે સંભળાવે છે. આજ રેકોર્ડ ભરાયેલો છે. ભગવાન સ્વયં કહે છે, મેં જે 5000 વર્ષ પહેલા હુબહુ શબ્દ બાય શબ્દ સંભળાવ્યું છે એ જ સંભળાવું છું. આ શૂટ અર્થાત નિશ્ચિત કરેલો ડ્રામા છે. આમાં ફરક જરા પણ નથી પડી શકતો. આટલા નાના આત્મામાં રેકોર્ડ ભરાયેલો છે. હવે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ક્યારે થઈ હતી આ પણ બાળકો સમજાવે છે. આજથી 5000 વર્ષથી અમુક દિવસ ઓછા કહેવાશે, કારણ કે હમણાં ભણી રહ્યા છે. નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે. બાળકોના દિલમાં કેટલી ખુશી છે. તમે જાણો છો, શ્રીકૃષ્ણના આત્માએ 84નું ચક્ર લગાવ્યું છે. હવે ફરી શ્રીકૃષ્ણના નામ રૂપમાં આવી રહ્યા છે. ચિત્રમાં દેખાડ્યું છે, જૂની દુનિયાને લાત મારી રહ્યા છે, નવી દુનિયા હાથમાં છે. હમણાં ભણી રહ્યા છે એટલે કહેવાય છે શ્રીકૃષ્ણ આવી રહ્યા છે. જરૂર બાપ અનેક જન્મોના અંતમાં જ ભણાવશે. આ ભણતર પૂરું થશે તો શ્રીકૃષ્ણ જન્મ લેશે. બાકી થોડો સમય છે ભણતરનો. જરૂર અનેક ધર્મોનો વિનાશ થાય પછી શ્રીકૃષ્ણનો જન્મ થયો હશે. તે પણ એક શ્રીકૃષ્ણ તો નથી, આખી કૃષ્ણપુરી હશે. આ બ્રાહ્મણ જ છે જે પછી આ રાજયોગ શીખી દેવતા પદ મેળવશે. દેવતાઓ બને જ છે નોલેજથી. બાપ આવીને મનુષ્યથી દેવતા બનાવે છે ભણતરથી. આ પાઠશાળા છે, આમાં સૌથી વધારે સમય લાગે છે. ભણતર તો સહજ છે, બાકી યોગમાં છે મહેનત. તમે બતાવી શકો છો શ્રી કૃષ્ણનો આત્મા હમણાં રાજયોગ શીખી રહ્યો છે પરમપિતા પરમાત્મા દ્વારા. શિવ બાબા બ્રહ્મા દ્વારા આપણને આત્માઓને ભણાવી રહ્યા છે. વિષ્ણુપુરીનું રાજ્ય આપવા આપણે પ્રજાપિતા બ્રહ્માના બાળકો બ્રાહ્મણ બ્રાહ્મણીઓ છીએ. આ છે સંગમ યુગ. આ ખૂબ નાનકડો યુગ છે. ચોટલી સૌથી નાની હોય છે ને, પછી એનાથી મોટું મુખ, એનાથી મોટી ભુજાઓ, એનાથી મોટું પેટ, એનાથી મોટા પગ, વિરાટ રૂપ દેખાડે છે. પરંતુ તેની સમજણ કોઈ નથી આપતું. આપ બાળકોએ આ 84 જન્મોનો ચક્ર ચક્રના રહસ્યને સમજાવવાના છે. શિવ જયંતિ પછી શ્રી કૃષ્ણ જયંતિ. આપ બાળકો માટે આ છે સંગમયુગ. તમારા માટે કળિયુગ પૂરો થઈ ગયો. બાપ કહે છે, મીઠા બાળકો, હમણાં હું આવ્યો છું તમને સુખધામ શાંતિધામ લઈ જવા માટે. તમે સુખધામના રહેવાસી હતા, પછી દુઃખધામમાં આવ્યા. પોકારો છો બાબા, આવો, આ જૂની દુનિયામાં તમારી દુનિયા તો નથી, હમણાં તમે શું કરી રહ્યા છો? યોગ બળથી પોતાની દુનિયા સ્થાપન કરી રહ્યા છો. કહેવાય પણ છે, અહિંસા પરમો દેવી દેવતા ધર્મ. તમારે અહિંસક બનવાનું છે, નથી કામ કટારી ચલાવવાની, નથી લડવા ઝઘડવાનું. બાપ કહે છે, હું દર 5000 વર્ષ પછી આવું છું, લાખો વર્ષની વાત જ નથી. બાપ કહે છે, યજ્ઞ તપ દાન પુણ્ય વગેરે કરતા તમે નીચે ઉતરતા આવ્યા છો. જ્ઞાનથી જ સદગતિ થાય છે. મનુષ્ય તો કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા છે, જે જાગતા જ નથી. એટલે બાપ કહે છે, હું કલ્પ કલ્પ આવો છું. તમારો પણ ડ્રામામાં પાઠ છે. પાઠ વગર હું કાંઈ પણ નથી કરી શકતો. હું પણ ડ્રામાના બંધનમાં છું. પૂરા સમય પર આવું છું. ડ્રામા પ્લાન અનુસાર હું આપ બાળકોને પાછા લઈ જાઉં છું. હવે કહું છું મનમના ભવ, પરંતુ આનો અર્થ પણ કોઈ નથી જાણતા. બાપ કહે છે, દેહના સર્વ સંબંધ છોડી મામેકમ યાદ કરો તો તમે પાવન બની જશો. બાળકો મહેનત કરતા રહે છે બાપને યાદ કરવાની. આ છે ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. આખા વિશ્વને સદગતિ આપવાવાળી બીજી કોઈ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય હોઈ ન શકે. ઈશ્વર બાપ સ્વયં આવીને આખા વિશ્વને ચેન્જ અર્થાત પરિવર્તન કરી દે છે. નર્કથી સ્વર્ગ બનાવે છે, જેના પર પછી તમે રાજ્ય કરો છો. શિવને બબુલનાથ પણ કહે છે, કારણ કે એ આવીને તમને કામ કટારીથી છોડાવી પાવન બનાવે છે. ભક્તિ માર્ગમાં તો ખૂબ શો અર્થાર્થ ભપકો છે. અહીં તો શાંતિમાં યાદ કરવાના છે. તેઓ અનેક પ્રકારના હઠયોગ વગેરે કરે છે. તેમનો તો નિવૃત્તિ માર્ગ જ અલગ છે. તેઓ બ્રહ્મને માને છે. બ્રહ્મયોગી તત્વયોગી છે. તે તો થઈ ગયું આત્માઓનું રહેવાનું સ્થાન, જેને બ્રહ્માંડ કહેવાય છે. તે પછી બ્રહ્મને ભગવાન સમજી લે છે, તેમાં લીન થઈ જશે. એટલે આત્માને મોર્ટલ અર્થાત વિનાશી બનાવી દે છે. બાપ કહે છે, હું જ આવીને સર્વની સદગતિ કરું છું. શિવ બાબા જ સર્વની સદગતિ કરે તો એ છે હીરા જેવા. પછી તમને ગોલ્ડન એજ અર્થાત સ્વર્ણિમ યુગમાં લઈ જાય છે. તમારો પણ આ હીરા જેવો જન્મ છે, પછી ગોલ્ડન એજમાં આવો છો. આ નોલેજ તમને બાપ જ આવીને ભણાવે છે, જેનાથી તમે દેવતા બનો છો. પછી આ નોલેજ પ્રાયઃ લોપ થઈ જાય છે. આ લક્ષ્મીનારાયણમાં પણ રચયિતાને રચનાની નોલેજ નથી. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, આ જૂની દુનિયામાં રહેતા ડબલ અહિંસક બની યોગ બળથી પોતાની નવી દુનિયા સ્થાપન કરવાની છે. પોતાનું જીવન હીરા જેવું બનાવવાનું છે. બીજી પોઈન્ટ છે, બાપ જે સંભળાવે છે તેના પર વિચાર સાગર મંથન કરી બીજાઓને સંભળાવવાનું છે. સદા નશો રહે કે આ ભણતર પૂરું થશે તો આપણે કૃષ્ણપુરીમાં જઈશું. વરદાન છે, અપવિત્રતાના નામ નિશાનનો પણ સમાપ્ત કરી હિઝ હોલીનેસનું ટાઇટલ પ્રાપ્ત કરવાવાળા હોલી હંસ ભવ. અપવિત્રતાના નામ નિશાનને પણ સમાપ્ત કરી હિઝ હોલીનેસનું ટાઇટલ પ્રાપ્ત કરવાવાળા હોલી હંસ ભવ. જેવી રીતે હંસ ક્યારેય પણ પથ્થર નથી વીણતા, રત્ન ધારણ કરે છે, એવી રીતે હોલી હંસ કોઈના પણ અવગુણ અર્થાત પથ્થરને ધારણ નથી કરતા, તે વ્યર્થને સમર્થને અલગ કરી વ્યર્થને છોડી દે છે, સમર્થને અપનાવી લે છે. એમ હોલી હંસ જે પવિત્ર શુદ્ધ આત્માઓ છે એમનો આહાર વ્યવહાર બધું શુદ્ધ હોય છે. જ્યારે અશુદ્ધિ અર્થાત અપવિત્રતાનું નામ નિશાન પણ સમાપ્ત થઈ જાય ત્યારે ભવિષ્યમાં હિજ હોલીનેસનું ટાઇટલ પ્રાપ્ત થઈ જાય. એટલે ક્યારેય ભૂલથી પણ કોઈના અવગુણ ધારણ નહીં કરતા. સ્લોગન છે, સર્વંશ ત્યાગી એ છે જે જૂના સ્વભાવ સંસ્કારના વંશનો પણ ત્યાગ કરે છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, સહજયોગી બનવું છે તો પરમાત્મા પ્રેમના અનુભવી બનો. આજની પણ છે, કોઈ પણ કાર્ય કરતા બાપની યાદમાં લવલીન રહો. કોઈ પણ વાતના વિસ્તારમાં ન જઈને વિસ્તારને બિંદુ લગાવી બિંદુમાં સમાવી દો. બિંદુ બની જાઓ, બિંદુ લગાવી દો તો બધો વિસ્તાર આખી જાળ સેકન્ડમાં સમાઈ જશે અને સમય બચી જશે, મહેનતથી છૂટી જશો. બિંદુ બની બિંદુમાં લવલીન થઈ જશો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.